સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભૂગોળ ખગોળનું વચનામૃત. શ્રીજી મહારાજે અષાઢી વર્ષ 1863ના કાર્તિક સુધી પ્રબોધિની એકાદશીની અંદર ગઢડામાં ભક્તિબાગમાં હરમાના વૃક્ષ તળે બેસીને શુકાનંદ મુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપ ખંડ, યુગ પરિમાણ અને પ્રલય વર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી તેનાથી અન્ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહીં કરતા મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો. તે વાત હરિલીલામૃતના 6ઠા કળશમાં 11-12 વિશ્રામમાં વર્ણવી છે. શ્રીમદ ભાગવત આદિક સદગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષયને વૈભવ વિલાસ ને આયુષ તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે ને કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે. તેને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. તે 14 લોકના નામ આ મૃત્યુલોક છે. તેથી ઉર્ધ્વ 6 લોક છે. તેમાં પ્રથમ ભૂવરલોક છે. તેમાં મલિન દેવ રહે છે. તેથી ઉર્ધ્વ બીજો સ્વર્ગલોક છે, જેમાં ઇન્દ્રાદિ દેવ રહે છે. તેથી ઉર્ધ્વ ત્રીજો મહલલોક છે, એમાં અર્યમાદિ પિતૃદેવ રહે છે. તેથી ઉર્ધ્વ ચોથો જનલોક છે. તેથી ઉર્ધ્વ પાંચમો તપલોક છે. એ બે લોકમાં ભૃગવાદી ઋષિ રહે છે. તેથી ઉર્ધ્વ છઠ્ઠો સત્યલોક છે, તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત 7 લોક છે. તે મૃત્યુલોકથી અધો જે હેઠા 7 લોક છે, તેમાં પ્રથમ તો અતળ, બીજો વિતળ, ત્રીજો સુતળ, એ ત્રણેયની વિશે દૈત્ય રહે છે. તેથી હેઠો તળાતળ, બીજો મહાતળ, ત્રીજો રસાતળ, એ ત્રણમાં નિશાચર રહે છે. અને હેઠા કહ્યા તેથી હેઠો 7મો પાતાળ છે, તેમાં સર્પ રહે છે. એ 7 લોક તે મૃત્યુલોકથી હેઠા છે. તે સહિત સર્વ થઈને 14 લોક થયા. તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દ્વીપ છે. તે ચક્રાકાર છે ને તેને મધ્ય જંબુદ્વીપ છે. તે 1 લક્ષ જોજનનો છે. તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે. તે પણ 1,00,000 જોજનનો છે. તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે. તે 2,00,000 જોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ 2,00,000 જોજનનો છે. તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે. ને તેથી ત્રીજો શાલમલી દ્વીપ છે. તે ફરતો છે તે 4,00,000 જોજનનો છે. તેનું જળ તે સુરા જે દારૂ તેના જેવું છે. તેથી ચોથો કુશ દ્વીપ છે. તે ફરતો છે ને તે 8,00,000 જોજનનો છે. ને તેવડો ફરતો સમુદ્ર છે. ને તેનું જળ ઘૃત જે ઘી તે જેવું છે. તેથી 5મો કોંચ દ્વીપ છે. તે 16,00,000 જોજનનો છે. ને તેવડો ફરતો 16,00,000 જોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે, તેથી છઠ્ઠો શાક દ્વીપ છે તે 32 લાખ જોજનનો છે, તેને ફરતે સમુદ્ર છે તે જેવડો છે, તેનું જળ તે દધી મંડોદ જે દહીં તેના કોળવા જેવું છે, તેથી 7મો પુષ્કર દ્વીપ છે તે 64 લાખ જોજનનો છે, ને તેને ફરતો સમુદ્ર છે તે પણ 64 લાખ જોજનનો છે, તેનું જળ જે સુધા તે જેવું મીઠું છે, એવી રીતે 7 દ્વીપ છે, તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્ઠ છે, ને તે જંબુદ્વીપના 9 ખંડ છે તે કેમ છે? તો એ દ્વીપ છે તેને મધ્ય સુવર્ણનો મેરુ પર્વત છે, તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવ્રત નામે ખંડ છે, તેમાં શંકરશણની ઉપાસના છે ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે, અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે, ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે, ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે, ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે, અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ 3 ખંડ છે, તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે, તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે, ને ત્યાં સાવરણી મનુ મુખ્ય ભક્ત છે, ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે, ને તેમાં કુર્મજીની ઉપાસના છે, ને ત્યાં અર્યમાં મુખ્ય ભક્ત છે, ને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે, ને તેમાં વારાહની ઉપાસના છે, ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે, એ 5 ખંડ થયા, ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે, ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે, ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે, અને વળી મેરુથી દક્ષિણ દિશામાં 3 ખંડ છે, ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે, તેને વિશે નૃસિંહજીની ઉપાસના છે, ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે, ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિમ પુરુષ નામે ખંડ છે, તેમાં રામ લક્ષ્મણજીની ઉપાસના છે, ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે, ને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે, ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે, ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે, એવી રીતે આ જંબુદ્વીપ તેના 9 ખંડ કહ્યા, તેમને વિશે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે, તે શા હેતુ માટે? તો બીજા 8 ખંડ છે તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે, પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી, ને મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે, તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી, અને વળી ભરતખંડ છે તેમાં પણ 13 દેશ છે, તે અનાર્ય કહેતા કઠોર છે તે કહીએ છીએ, એક તો બંગાળ, બીજો નેપાળ, ત્રીજો ભૂટ, ચોથો કામક્ષી, 5મો સિંધ, 6ઠો કાબુલ, 7મો લાહોર, 8મો મુલતાન, 9મો ઈરાન, 10મો અસંતબોલ, 11મો અરબસ્તાન, 12મો સ્વાલ, 13મો પિલપિલામ, એ 13 દેશ મલિન છે, તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા 12.5 દેશ છે તે આર્ય કહેતા ઉત્તમ છે, તેમના નામ જે, પ્રથમ તો એક પૂર્વ, બીજો વ્રજ, ત્રીજો માલવ, ચોથો મારુ, 5મો પંજાબ, છઠ્ઠો ગુજરાત, સાતમો દક્ષિણ, આઠમો મલબાર, નવમો તિલંગ, દસમો દ્રાવિડ, અગિયારમો બાર મલાર, બારમો સોરઠ, અર્ધો કચ્છ. એ 12.5 દેશ ઉત્તમ છે. તેમાં સદગુરુને બ્રહ્મવેતા સંત છે, તેમનું પ્રગટપણું ઘણું રહે છે, ને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે. તેમને ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે, ને મોક્ષના માર્ગને જાણે એમ છે. તે કેમ જાણે? તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે, એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે. અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે, ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરી સદગુરુને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા, ને તે સદગુરુને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે લખ્યા છે. જે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિ શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો, ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તે રાખવા, ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાન કાળે કરે છે ને ભવિષ્ય કાળે કરશે, તેને અમૂલ્ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું, ને તેને સમજુને મોટો જાણવો, અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખોવે છે, ને તે જ ભક્તમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય, ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય તે તો સર્વ સ્વપ્નતુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા, તો તેને બ્રહ્મવેતા સાધુ ને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે, ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ તો ઘણો છે. તે સદગ્રંથને અનુસારે લખ્યું છે, જે આપણા વર્ષ 666 ને માસ 8 જાય છે ત્યારે બ્રહ્માનો એક લવ થાય છે, એવા 60 લવનું એક નિમિષ તે આપણા 40,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય, એવા 60 નિમિષનું એક પળ તે આપણા 24,00,000 વર્ષ જાય ત્યારે બ્રહ્માનું એક પળ થાય, એવા 60 પળની એક ઘડી તે આપણા 14,40,00,000 વર્ષ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે, એવી 30 ઘડીનો એક દિવસ તે આપણા 4,00,000,000 ને 32,00,000,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે, તે 4 જુગની એક ચોકડી, 17,00,000 ને 28,000 સતયુગ, 12,00,000 ને 96,000 ત્રેતાયુગ, 8,00,000 ને 64,000 દ્વાપર, 4,00,000 ને 32,000 કળીના, 43,00,000 ને 20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય, એવી બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી જુગની થાય છે, તે બ્રહ્માના એક દિવસમાં 14 મનુ ને 14 ઇન્દ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે, 1 મનુ ને 1 ઇન્દ્ર આપણા 30,85,71,428 વર્ષ ને તે ઉપરાંત 6 માસ ને 25 દિવસ 42 ઘડી 51 પળ 25 નિમિષ 42 લવ ને ઉપરાંત 12 લવનો 14મો ભાગ એટલું એક એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ નિમિષ આદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ પામે છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સુવે છે ત્યારે સ્વર્ગ મૃત્યુ પાતાળ એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે. તે આપણા 8,64,00,000,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ દિવસ પ્રતિ નાશ થાય છે ને દિવસાંતરે પાછું ફરે છે ને તે નાશ થાય છે. તેનું નામ બીજો નિમિત પ્રલય કહેવાય છે. એ બ્રહ્માના એક દિવસની અવધિ કહી. એવા 30 દિવસનો 1 માસ એવા 12 માસનું 1 વર્ષ એવા 100 વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું કારજ તે સર્વ પ્રકૃતિમાં લઈ પામે છે. એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસ તો પ્રધાન પુરુષનું કારણ એ જે પ્રકૃતિ પુરુષ તે પોતાને વિશે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે તેનું નામ ચોથો આત્યંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલયકાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિ કાળે અનુક્રમે તેથી અનુલોમ જ ઉપજે છે. એ તો 4 પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો. એવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્યારે એ જીવ છે તે આવો મનુષ્ય દેહ પામ્યો હોય તે દેહ રૂથા ખોટા માયિક સુખને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતનાને નરક કુંડના દુઃખને 84,000 જાતિના જે દેહ છે તેના દુઃખ ભોગવીને તેમાં ફરીને પાછો 3.5 કોટી પ્રાકૃત પ્રલય કહ્યા એવા થશે ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ સૂજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઇન્દ્રિયોને અંતઃકરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામમાં પહોંચો ને જો આજ એ વાત નહીં સમજો ને મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે રૂથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે તેદી જો વિચારશો તો થશે ને નહીં વિચારો તો તેદી પણ મોક્ષ થશે નહીં એ સિદ્ધાંત વાળા છે. સમજુ હોય તો વિચારજો ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની આમન્યા નથી તે તો કોઈ એ વાતને સમજશે નહીં. ઇતિ ભૂગોળ ખગોળનું વચનામૃત ઇતિ શ્રી ભક્તિ ધર્માત્મજ શ્રી સહજાનંદ સ્વામી વચનામૃતાની સંપૂર્ણાની શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ.